સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા એમાં પુસ્તકમાં પાનું 157 અને કોમ્પ્યુટરમાં પેજ નંબર 236 પ્રશ્ન 424 424 સહકારી કારણ કોને કહે છે? જો આપણે આની પહેલા અન્વયરૂપ કારણ ને એ બધા વિશે આપણે વાત કરી ત્યારે પણ 422માં સહકારી કારણનો અર્થ શું અને એમાં દ્રષ્ટાંત આપીને સમજાવો એ વાત આવી ગઈ છે અને એના પછી અન્વયરૂપ કારણની વાત પણ આવી છે. અહીંયા ફરી પાછું 424માં સહકારી કારણ કોને કહે છે એમાં ઉત્તર રૂપે કહે છે કે નિમિત્ત કારણ ને સહકારી કારણ પણ કહે છે. નિમિત્ત કારણ છે એ સહકારી કારણ પણ છે. દ્રષ્ટાંત આપ્યું છે અહીંયા કે અગાધી કર્મોના ઉદયના નિમિત્તથી શરીર આદિકનો સંયોગ થાય છે. ચાર અગાધી કર્મ આયુષ નામ ગોત્ર અને વેદનીય એ અગાધી એટલે કે આત્માના સ્વભાવ ભાવનો ઘાત કરવા વાળા નથી માટે અગાધી. શરીર સાથે સંકળાયેલા છે એવા ચાર અગાધી કર્મો એના ઉદયના નિમિત્તથી શરીર આદિકનો સંયોગ થાય છે. નામ કર્મ છે, ગોત્ર છે અને આયુષ છે. ત્રણે ત્રણ વસ્તુને લઈને આ ભવ થાય છે. ભવનું ભ્રમણમાં જે વસ્તુ પ્રાપ્ત થઈ છે એ શરીરની વાત લઈએ તો શરીર અપેક્ષાએ ભવનું ભ્રમણ થવાના તો કારણો બીજા છે પણ ભવમાં જે શરીર જે મળે છે શરીર છે એટલે પછી એનું ગોત્ર પણ છે અને કેવું શરીર છે એટલે પર્યાય પણ છે. એટલે નામ ગોત્ર અને આયુષ કેટલો વખત પાછું રહેવું છે આ શરીર સાથે એ ત્રણ વસ્તુ અને પછી એમાં શરીર છે તો પછી સાતા વેદની કે અસાતા વેદનીય એટલે એ ચારે વસ્તુ છે તે શરીર સાથે સંકળાયેલી છે એટલે એના ઉદયથી એ નિમિત્તના ઉદયથી શરીર આદિકનો સંયોગ થાય છે. મોહ કર્મનો ઉદય થતા શરીર આદિકનો સંયોગ આકુળતાનું બાહ્ય સહકારી કારણ છે. એટલે શું કહેવું છે કે આકુળતા થાય, વ્યગ્રતા થાય, દુઃખ થાય છે એ બધું જે થાય છે એનું મૂળ કારણ જો છે કોઈ તો મોહ છે, મિથ્યાત્વ છે. મોહ કે મિથ્યાત્વ નથી તો પછી એ દુઃખ થતું નથી એટલે આકુળતા થતી નથી. આકુળતા તો છે જ, શરીર છે અને શરીરમાં સાતા વેદની કે અસાતા વેદનીનો ઉદય આપણે કહીએ છીએ. અસાતા વેદની એ અગાતી કર્મ છે અને અસાતા વેદની એટલે વેદનીય કર્મનો એક ભાગ અસાતા વેદની છે પણ છતાં પણ એમાં આકુળતા થાય શરીરમાં એવું બને અને ન બને. બને ત્યારે કે સાથે મોહ હોય તો એટલે મોહની કર્મનો ઉદય હોય તો એ અસાતા જણાય પણ મોહનીયનો ઉદય નથી તો પછી એ અસાતા લાગતી નથી, એ તરફ દ્રષ્ટિ જતી જ નથી. જ્ઞાનીને મોહનીય કર્મનો ઉદય નથી, મિથ્યાત્વ ગયું છે એટલે ભલે અસાતા વેદનીનો ઉદય હોય પણ તે તરફ એની દ્રષ્ટિ નથી. એટલું જ નહીં પણ એ પોતે પોતાના સ્વરૂપમાં શુદ્ધ ઉપયોગ કરી અને સ્થિરતાનો પુરુષાર્થ કરી રહ્યા છે ત્યારે એમને અસાતા વેદનીય કર્મનો ઉદય છે છતાં પણ એમનો સ્વમાં પુરુષાર્થ કોઈ રીતે હણાતો નથી. એ પુરુષાર્થ એમ જ રહે છે કેમ કે જ્ઞાની છે, સમ્યક જ્ઞાન સમ્યક દર્શન સહિત ચારિત્રનો પુરુષાર્થ કરી રહ્યા છે. એવા જ્ઞાનીને અસાતા વેદનીના ઉદય હોય પણ એ તરફ એમને દ્રષ્ટિ થતી નથી અને એને પોતાથી જુદા જાણે છે કે આ હું નહીં, હું ભગવાન આત્મા જુદો અને હું ભગવાન આત્મા જેવો છું તેવો આ એમ કરી અને અંતરમાં લીન થઈ જાય છે. એટલે જે અસાતા વેદનીનો ઉદય જે છે બાહ્યમાં એ શરીર સાથે સંબંધ ધરાવે છે, એ શરીરના સાથેના સંયોગો છે, એ તરફ એમની દ્રષ્ટિ જતી પણ નથી. એટલે અહીંયા એમ કે છે કે અગાધી કર્મના ઉદયના નિમિત્તથી શરીર આદિકનો સંયોગ થાય છે અને મોહ કર્મનો ઉદય થતા એ શરીર આદિકનો સંયોગ આકુળતાનું બાહ્ય સહકારી કારણ છે. મોહ કર્મનો ઉદય થતા એ શરીર આદિકનો જે સંયોગ છે એ આકુળતાનું કારણ થાય. ભલે બાકી શરીરનો શરીર આદિક હોય પણ છતાં કે આકુતા થાય એવું બને નહીં. મોહ છે તો આકુતા છે. અંતર મોહના ઉદયથી, ખરેખર અહીંયા અંતરંગ જોઈએ, અંતરંગ મોહના ઉદયથી રાગાદિક થાય અને બાહ્ય અઘાતી કર્મના ઉદયથી રાગાદિકના કારણરૂપ શરીર આદિકનો સંયોગ થાય ત્યારે આકુળતા ઉપજે છે. એટલે મોહનો ઉદય નાશ થવા છતાં પણ અઘાતી કર્મોનો ઉદય રહે છે પણ તે આકુળતા ઉપજાવી શકતો નથી. જ્ઞાનીને મોહનો નાશ થયો છે ત્યારે પેલા અઘાતી કર્મના ઉદય રૂપે એને શરીર આદિકના સંયોગ જે કઈ છે તે બધું રહે છે. એ શરીર સારું પણ હોય અને રોગિષ્ટ પણ હોય, એમાં શરીરમાં અનુકૂળતા હોય ન હોય ગમે તે હોય, પણ એ બધું એમને કઈ દુઃખ પહોંચાડતું નથી, એમને વ્યગ્ર કરતું નથી, આકુળ કરતું નથી. એટલે એ અઘાતી કર્મનો ઉદય ભલે રહ્યો પણ જ્ઞાનીને મોહનો ઉદય નાશ પામ્યો છે તો એમને આકુળતા ઉપજાવી શકતો નથી. પરંતુ પૂર્વે આકુળતાને સહકારી કારણરૂપ હતો શું પેલો ઉદય, માટે એ અઘાતી કર્મોનો નાશ પણ આત્માને ઈષ્ટ જ છે. અહીંયા આ મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી લીધું છે. મૂળ વાત એ સમજાવી છે, સહકારી કારણની વાત તો સમજાવી છે કે શું સહકારી કારણ એ આપણે જાણીએ છીએ પ્રમાણે, પણ અહીંયા વાત બીજી રીતે આપી, તત્વજ્ઞાનની વાત છે કે બે જાતના કર્મોના ઉદય વર્તે છે તો એમાં એક કર્મનો ઉદય છે તે મૂળ કારણ થાય છે અને બીજા કર્મનો ઉદય છે તે સહકારી કારણ થાય છે. મૂળ કારણ શું છે તો મોહનો ઉદય છે તે મૂળ કારણ છે. સહકારી કારણ તરીકે શરીર આદિકનો લીધો, કેમ કે સહકારી કારણ છે તેનાથી કાર્ય એ વખતે થાય કે ન પણ થાય એટલે એને સહકારી લીધું. કાર્ય થાય તો એને સહકારી કહેવાય અને કાર્ય ન થાય તો એને સહકારી કારણ પણ કહી શકાય નહીં, એટલે નિમિત્ત પણ કહેવાય નહીં. શરીરના નિમિત્તે દુઃખ થાય છે એવું કહીએ આપણે, પણ એ શરીરના નિમિત્તે શરીર તો રહેલું જ છે, છતાં દરેક વખતે દુઃખ ન થતું હોય એનો અર્થ જ છે કે એ શરીરનું નિમિત્ત જે છે એટલે અઘાતી કર્મનો નિમિત્ત, એ નિમિત્ત જે છે તે ખરેખર સમર્થ નિમિત્ત નથી, એ સ્ટ્રોંગ નથી, એ પાંગળું છે, એ વીક છે, એ વીક છે. કેમ કે દરેક વખતે એ દુઃખ પહોંચાડી શકતું નથી. નાની છે, મુનિ છે, જેમને મોહનીનો નાશ કર્યો છે, મિથ્યાત્વનો નાશ કર્યો છે, અંતરાત્મામાં લીન થયા છે, એમને એ કઈ કરી નથી શકતું. પણ જે મિથ્યાદ્રષ્ટિ છે, અજ્ઞાની છે, સંસારી છે, એને એ કરી શકે છે. એટલે એનો અર્થ શું થાય કે જયારે એ મિથ્યાદ્રષ્ટિ, સંસારી, અજ્ઞાની છે, એને મોહનીય કર્મને કારણે થઈ અને જે દશા વર્તે છે દુઃખની, એ દુઃખની દશામાં શરીર આદિકના સંયોગો છે તે સહકારી કારણ છે. શરીરના સંયોગો સહકારી કારણ છે, પણ શરીરના સંયોગો તો રહેવાના જ છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી શરીરના સંયોગો તો હોય હોય ને હોય. એથી શું સહકારી કારણ કે દરેક વખતે કઈ કાર્ય કરે જ છે એવું નથી, એ ના પણ કરે. મોહનીય જ ગયું હોય, મોહનીયનો નાશ થયો હોય તો ભલે ને પ્રયું, એ ઉદય શરીરનો ઉદય છે, શરીરના અંગ છે, શરીરની સ્થિતિ છે, શરીરમાં ઘટપણ છે, શરીરની કઈ એક એક રૂપ દશા તો હોય નહીં, પૂતગળ છે તો પૂતગળની કોઈ એક રૂપ સ્થિતિ તો રહેવાની નથી. જન્મથી મરણ સુધી જે પૂતગળો શરીરમાં મળ્યા છે એ બધાની દશા એક રૂપે તો રહેતી નથી, એની પર્યાયો બદલાયા કરે છે અને પર્યાયો બદલાય છે એટલે શરીરમાં પણ કેટલાય ફેરફારો એના કારણે થયા જ કરે છે, થયા જ કરે છે. પણ એ થતા ફેરફારો દરેક વખતે તમને દુઃખરૂપ છે એમ નથી. જો તમે જ્ઞાની છો, તમે અંતરમાં જાઓ છો, અંતરમાં લીન થઈ જાઓ છો, ત્યારે તમને એનાથી એનું દુઃખ થતું નથી. અરે અંતરમાં લીનની વાત જવા દઈએ, પ્રભુ બધાને એક અનુભવ છે કે કેટલાક દુઃખના કારણો શરીરમાં હોય છતાં પણ એ કોઈક બીજી વસ્તુ સાથે જેવો ઓતપ્રોત થઈ ગયો હોય, એનો ઉપયોગ ક્યાં એવો જોડાઈ ગયો હોય તો એને ક્ષણિક એ પેલા દુઃખો અનુભવાતા પણ નથી. એને બીજી જગ્યાએ એનું લક્ષ્ય છે, દાખલા તરીકે ક્રિકેટમાં બહુ રસ પડ્યો છે અને ક્રિકેટની મેચ જોવામાં તલ્લીન થઈ ગયો છે તો એને પેલી તરસ લાગી છે, ભૂખ લાગી છે એ ભૂલી જાય છે, જોયા કરે છે. અને જો ઘરમાં બેઠો હોય તો બે ત્રણ કલાક થાય ને કંઈક મોડામાં નાખે, દિવસમાં છ કલાક ને પૂરો ટાઈમ જવા દેતો નથી, ઘર બે કલાક એક કલાકે કંઈક ને કંઈક મળવા નાખે, ભૂખ લાગી જાય છે. પણ એનો એ જ વ્યક્તિ જયારે એ સ્ટેડિયમમાં બેઠો બેઠો ક્રિકેટની મેચ જુએ છે અને સવારનો નાસ્તો કરીને નીકળ્યો છે અને પછી કઈ નથી લેતો, તો મેચમાં બપોરના ચાર વાગી જાય તો એને ભાન નથી રહેતું. દુઃખ તો છે જ, ભૂખનું દુઃખ તો છે જ. એટલે એ વસ્તુ જુદી છે, એ વસ્તુ એ શરીરના સંયોગો છે, એ દરેક વખતે કઈ કામ કરે છે એવું છે જ નહીં. તમારો ઉપયોગ ક્યાં છે એના ઉપર આધાર રાખે છે. નાનીનો ઉપયોગ અંતર તરફ વળેલો હોય એટલે એમને એ કઈ દુઃખ પહોંચાડી શકતા નથી, અથવા સુખાભાસ એ કહીએ આપણે એવું પણ કે એમને એ થતું નથી. અહીં દ્રવ્ય મોહ કર્મના ઉદયને અંતરંગ અને શરીર આદિને બાહ્ય સહકારી કારણ કયા છે. આકુળતામાં તે બંને નિમિત્ત કારણો છે. આકુળતા જે થઈ એ તો પોતે અને પોતાના કારણે, એનાથી આગળ વધીને વાત લેવી હોય તો એમ પણ પાછી આગળ લેવાય કે મોહનીય કર્મ છે એ પણ જડ છે. આકુળતા કેમ થઈ, એની એવી દશા, પોતાની જીવની એવી દશા, એ રૂપે એ પરિણમે છે, એ પોતે કર્યું છે. જયારે પેલા બંને એને ખરેખર નિમિત્ત છે, એ રીતે જોવા જઈએ તો ખરેખર બંને નિમિત્ત જ છે. આકુળતા તો જીવ પોતે આકુળતામય થાય છે, એને આકુળતામય થવું કે આનંદમય થવું એ એના પોતામાં છે. એને આકુળતામય ન થવું હોય અને પોતે પોતાના સ્વભાવમાં ચાલ્યો જાય તો કોઈ રોકે છે? કોઈ રોકતું નથી. એને જવું જ નથી તો કોઈ શું કરે? એ પ્રમાદ કરીને બેસી રહ્યો છે તો પછી કોઈ શું કરે? આ જીવ અનંત કાળથી પ્રમાદી થઈને બેસી ગયો છે. અંતરમાં જે સુખ ભર્યું છે એના વિશે નાનીઓએ સંતોએ કેટલી વાર કહ્યું છે, જુદી જુદી રીતે સમજાવ્યું છે, શાસ્ત્રોમાં લખીને આપ્યું છે. અને જીનેશ્વરની વાણીમાં તો એ મહાવિદ્ય ક્ષેત્રમાં એ ઓમકાર ધ્વનિમાં તો રોજ દિવસમાં ત્રણ વાર આવે છે. હવે એને પ્રમાદ છોડવો નથી તો કોણ કોઈ શું કરી શકે? એને અંતરના સુખને પ્રાપ્ત કરવા તરફ એને લક્ષ જતું જ નથી. એને એમ થતું પણ નથી કે અંતરમાં સુખ ભર્યું છે આટલું આટલું આ બધા કહે છે તો હું એમાં વિશ્વાસ કરું, એમાં શ્રદ્ધા કરું અને અંતરના સુખને માટે થઈને હું પુરુષાર્થ કરું, એવું તેને થતું જ નથી. બીજા બધા પુરુષાર્થ કરવા છે, બાજુવાળાને ત્યાં જઈને એને હેલ્પ કરવાનો પુરુષાર્થ ઉપડે, એને વાંધો નથી. એમાં બાજુવાળાનું કોમ્પ્યુટર એ સરખું કરી આપવું હોય તો કરી આપે, પણ એને અંતરમાં નથી જવું. જે એનાથી થતું નથી એ બધું એને કરવું છે. કૃપાળુદેવે એક જગ્યાએ બહુ સરસ કહ્યું છે કે આ જીવને જે કરી નથી શકતો એ કરવાની જ બુદ્ધિ વર્તે છે, અને જે કરી શકે છે એ એને કરવું નથી. પ્રશ્ન 425. જીવને બીજા દ્રવ્યો ઉપકાર કરે છે એવું કથન તત્વાર્થ સૂત્રમાં આવે છે, તેનો શું અર્થ? સરસ પ્રશ્ન મૂકી દીધો છે. ઉત્તર આપ્યો છે અહીંયા કે શ્રી પરમાત્મ પ્રકાશ, અધિકાર બીજો, ગાથા 26-27. પરમાત્મ પ્રકાશ આનો અધિકાર બીજો એટલે સેકન્ડ, અને ગાથા 26-27 એમાં એવી મતલબે કહ્યું છે કે પરદ્રવ્યો જીવને ઉપકાર કરે છે તે વ્યવહાર કથન છે. પરદ્રવ્યો જીવને ઉપકાર કરે છે તે વ્યવહાર કથન છે, અર્થાત ખરેખર ઉપકાર કરતા નથી, પણ સ્વસંવેદન લક્ષણથી વિરુદ્ધ, સ્વસંવેદન લક્ષણ શેનું છે? એ તો શુદ્ધતાનું નિર્મળતાનું લક્ષણ છે, પણ એનાથી વિરુદ્ધ એટલે સ્વભાવથી વિરુદ્ધ એટલે વિભાવ, એ વિભાવ પરિણતિમાં રત થયેલા જીવને તે જ નિશ્ચયથી દુઃખના કારણ નિમિત્ત કારણ છે. નાની નથી અને અજ્ઞાની છે જેને સ્વસંવેદન લક્ષણરૂપ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ નથી, અને એનું એનાથી વિરુદ્ધ એટલે વિભાવ ભાવે પરિણતિ થઈ રહી છે. એ વિભાવ પરિણતિમાં જ એ પાછો રૂચિ કરી રહ્યો છે, એમાં જ એ લીનતા કરી રહ્યો છે, એમાં જ એને રસ છે, એમાં એ રત થયો છે. એવા જીવને નિશ્ચયથી દુઃખના કારણ નિમિત્ત કારણ છે, નિમિત્ત કારણ, પણ નક્કી એવા જીવને માટે એ દુઃખના કારણ છે. ખરેખર એ પરદ્રવ્યો ઉપર જીવ, એ પરદ્રવ્યો જીવની ઉપર કંઈ કરતા નથી, પરદ્રવ્યો જીવને ઉપકાર કરે છે એ વ્યવહારનું જ કથન છે, અને ખરેખર એ ઉપકાર કરતા જ નથી, પણ જે મિથ્યા દ્રષ્ટિ છે એને માટે એમ કહેવાય, કેમ કે એ કથન કેવું છે, વ્યવહાર નયનું કથન છે અને એમાં તો ઉપચાર દેવામાં આવે છે, ઉપચારથી એમ કહ્યું છે કે એની ઉપર કંઈક કરે છે. હવે એમાં આગળ કહે છે કે એ ગાથાના મથાળા નીચે મુજબ છે. આ ગાથા 26-27 પરમાત્મા પ્રકાશની લઈને વાત કરવી છે ને, અધિકાર બીજાની, એની વાત કરે છે કે એ ગાથાના મથાળા નીચે મુજબ છે. એમાં બે કયા છે કે હવે જીવને વ્યવહાર નહીં વડે અન્ય પાંચે દ્રવ્યો ઉપકાર કરે છે એમ કહે છે, તથા તેઓ જીવને નિશ્ચયથી દુઃખના કારણ છે એમ કહે છે. આ વ્યવહાર નયનું કથન છે. અહીંયા નિશ્ચયથી એટલે નિશ્ચય નહીંથી નહીં, નિશ્ચયથી એટલે ખરેખર નક્કી કરીને, એમ નક્કી કરતા, એવા અર્થમાં વાત છે. છે જ વ્યવહાર નયનું કથન. શું કહ્યું કે જીવને વ્યવહાર નય વડે અન્ય પાંચ દ્રવ્યો ઉપકાર કરે છે. જીવ દ્રવ્ય છે અને એ સિવાયના બીજા પાંચ દ્રવ્યો, એ પાંચે દ્રવ્યો જીવને ઉપકાર કરે છે એમ કહીએ છીએ તે વ્યવહાર નયનું કથન છે. અને એમાં પાછું આગળ એ પણ કહ્યું, તથા તેઓ જીવને નિશ્ચયથી દુઃખના કારણ છે. દુઃખના કારણ છે એટલે પાંચે દ્રવ્યો, બીજા દ્રવ્યો, અન્ય દ્રવ્યો, એ દુઃખના કારણ છે. જળ દ્રવ્યો જીવને દુઃખના કારણ છે એમ જયારે આપણે કહીએ છીએ તે વ્યવહાર નયનું કથન છે. નિશ્ચયથી કહ્યું છે એટલે નિશ્ચય નહીંથી નહીં, નિશ્ચયથી એટલે નક્કી, તું એમ માન બરાબર, અને એ માન એટલે વ્યવહાર નયનું કથન તરીકે, વ્યવહાર તરીકે તું એમ જાણ કે એ બધા એને દુઃખ કરનારા છે. પણ ક્યારે, કે એ જીવ જયારે મિથ્યા દ્રષ્ટિ છે ત્યારે, એ સંસારી છે ત્યારે, એ સિદ્ધ નથી થયો અને સંસારી અવસ્થામાં રખડે છે ત્યારે એ બીજા દ્રવ્યો એને દુઃખ પહોંચાડનારા છે, એની અથવા તો એની ઉપર ઉપકાર કરનારા છે, સુખ પહોંચાડનારા, સુખાભાસ છે. પણ એ તો મિથ્યા દ્રષ્ટિનું, વ્યવહાર નયનું કથન છે. એટલે ખરા અર્થમાં જોવા જઈએ તો એમ તો છે જ નહીં. નિશ્ચયથી, નિશ્ચય નહીંથી જોવા જઈએ તો નિશ્ચય નહીંથી તો શું છે કે જીવને સુખ અને દુઃખ એ પોતે પોતાના કારણે જ થાય છે, એને બીજા દ્રવ્ય સુખી કે દુઃખી કરી શકતા જ નથી, એ નિશ્ચય નયનું કથન છે. આ તો વ્યવહાર નયના કથનથી અહીંયા જણાવવામાં આવ્યું છે. એટલે અહીંયા નિશ્ચયથી એટલે નક્કી કરીને એમ, એવા અર્થમાં છે. બીજું, હવે પરદ્રવ્યનો સંબંધ નિશ્ચય નહીંથી દુઃખનું કારણ છે. અહીંયા જો નહીં છે, પરદ્રવ્યનો સંબંધ નિશ્ચય નહીંથી દુઃખનું કારણ છે એમ જાણીને હે જીવ, શુદ્ધ આત્માની પ્રાપ્તિરૂપ મોક્ષ માર્ગમાં સ્થિત થા એમ કહે છે. વ્યવહાર નહીંથી એ બધા દુઃખ કરે છે એમ કહ્યું, અથવા તો એને ઉપર ઉપકાર કરે છે, સુખી કરે છે, એ બધું વાત કરી. પણ અહીંયા તો વાત બીજી કરે છે કે એ પરદ્રવ્યનો સંબંધ છે તે નિશ્ચય નહીંથી દુઃખનું કારણ છે. એટલે પરદ્રવ્ય સાથેનો તારો સંબંધ, યોગ, તું એમાં તું એકત્વ બુદ્ધિ કરે, કોઈ પણ પ્રકારે મારા માને કે એમાં હું કંઈ કરી શકું છું, એ પ્રમાણેનો એનો સંબંધ જે છે, એ દ્રવ્યો કંઈ નથી કરતા, પણ પરદ્રવ્યનો સંબંધ કરનાર એ આ જીવ પોતે, એ સંબંધ છે એને અહીંયા એ દુઃખનું કારણ કહેવામાં આવ્યું. એટલે તું શુદ્ધ આત્માની પ્રાપ્તિરૂપ મોક્ષ માર્ગમાં સ્થિત થા. આ ગાથાઓ અને તેની ટીકા મુમુક્ષુએ ખાસ વાંચવા જેવી છે. હવે પ્રશ્ન 426. કાર્ય ઉપાદાન કારણ સદૃશ જેવું થાય છે કે નિમિત્ત કારણ જેવું થાય છે કે બંને જેવું કાર્ય થાય છે? કાર્ય ઉપાદાન કારણ સદૃશ એટલે જેવું થાય છે કે નિમિત્ત કારણ જેવું થાય છે? કાર્ય કેવું થાય, ઉપાદાન કારણ જેવું થાય કે નિમિત્ત કારણ જેવું થાય? ઉપાદાન કારણ જેવું જ થાય ને, નિમિત્ત કારણ તો અન્ય દ્રવ્ય છે. નિમિત્ત કારણ જે છે તો અન્ય દ્રવ્ય છે, તો અન્ય દ્રવ્ય રૂપે ક્યાંથી કાર્ય થાય, એટલે કેવું કાર્ય થાય? ઉપાદાન કારણ જે છે એના જેવું જ થાય, કેમ કે નિમિત્ત કારણ જે છે તો પરદ્રવ્ય છે ને, એ તો કઈ મૂળ દ્રવ્યની અંદર વ્યાપતું નથી. જે નૈમિત્તિક છે એ તો મૂળ ઉપાદાન કારણ છે એવું જ છે. રોટલી થઈ તો એ રોટલી કેવી થાય? લોટ બતો તો લોટ જેવી રોટલી થાય કે વેલણ ને પાટલા જેવી રોટલી થાય? પાટલા ને વેલણ જેવી રોટલી નથી થતી, એ લોટ જેવી રોટલી થાય. એટલે કાર્ય જ્યાં થાય છે એ મૂળ દ્રવ્ય છે, એમાં કાર્ય થયું છે, તો એના જેવું જ હોય, ઉપાદાન કારણ પ્રમાણે જ હોય ને. ઉત્તર અહીંયા આપ્યો છે, ઉપાદાન કારણ સદસ્યમ કાર્ય ભવતી, અર્થાત ઉપાદાન કારણ જેવું કાર્ય થાય છે. ઉપાદાન કારણ જેવું કાર્ય થાય છે, લોટ છે એવી રોટલી થાય છે, સોની જે છે એ સોનું ઘડે છે અને સોનામાંથી એ બંગડી બનાવે છે, તો એ બંગડી કે થઈ એ શું થયું, એ સોના જેવું થયું, સોનાની પર્યાય રૂપે થઈ, એ સોનું જ છે, સોનાની પર્યાય છે, એ કઈ સોની એટલે જીવ રૂપે કઈ થતી નથી, કે સોનીના હાથ પગ જે કઈ બીજું દ્રવ્ય જે છે એ જળ પરમાણુ એના જેવી કઈ થતી નથી, કે સોનીએ જે વાપરેલા સાધનો જે કઈ હથોડી વગેરે જે કઈ વાપર્યું છે તો કે એના જેવું એ પર્યાય નથી થતી, એ સોના જેવી જ થાય. એટલે જેવું ઉપાદાન કારણ હોય એ સદસ્ય એ પ્રમાણે થાય, એવું થાય. એટલે ઉપાદાન કારણ જેવું જ એ કાર્ય થાય એ વાતને ગંભીરતાપૂર્વક લેવી જોઈએ. એને ગંભીરતાપૂર્વક લેવાથી નિમિત્ત તરફની દ્રષ્ટિ હટી જાય છે. આપણે હંમેશા નિમિત્ત તરફ જ દ્રષ્ટિ કરીને રાગ ને દ્વેષ કરીએ છીએ, એ દ્રષ્ટિને બદલવાની છે. એ દ્રષ્ટિને બદલે મૂળ કારણ ઉપાદાન કારણ છે એને લઈને કાર્ય થાય છે એવી દ્રષ્ટિ અપનાવવાની છે. એટલે એવી દ્રષ્ટિ અપનાવવી હશે ત્યારે આપણે મનમાં એ પણ રાખવું પડશે કે કાર્ય થાય છે તો ઉપાદાન કારણ પ્રમાણે થાય છે, તો પછી શુક્ર નક્કામાનો નિમિત્ત ઉપર હું રાગ કે દ્વેષ કરું છું એમ કરીને પાછા વળી જવાય છે. નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થવા માટે આ બધું જરૂરી છે. આ જે કઈ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીએ છીએ, જે કઈ સિદ્ધાંતો સમજીએ છીએ, એ બધા સિદ્ધાંતો અને એના અભ્યાસ દ્વારા આપણે તર્કથી જ્યાં જ્યાં અટકીએ છીએ ત્યાંથી આપણે પાછા આગળ વધી જઈએ છીએ. એ તર્ક દ્વારા આપણે પોતે અંદર જાતે જ એનું સમાધાન મેળવી શકીએ છીએ. એટલે આ જે અભ્યાસ કરીએ છીએ એ તર્ક સુસંગત છે, જૈન દર્શનની આ વિશેષતા છે. અનેક નયોથી સ્વરૂપ કહેવામાં આવે છે, અનેકાંત છે, અને કથની પણ એવી છે, જુદી જુદી રીતે કહી શકાય તેવું. એટલે એની અપેક્ષાઓ સહિત જયારે સમજવામાં આવ્યું હોય તો એ બધું આપણને ઉપયોગી થાય છે. આ જે લેવામાં આવ્યું હતું એ આધાર હિન્દી સમયસાર શ્રી જયસેન આચાર્ય કૃત ટીકા પાનું 191, 192, 264, 304, 476. જયસેન આચાર્યની ટીકા, હિન્દી સમયસાર જયસેન આચાર્યની ટીકાના પેજ નંબર 191, 192, 264, 304, 476 તથા પરમાત્મ પ્રકાશનો અધ્યાય 2 અને ગાથા 21 ની ટીકા પાનું 151 એના ઉપરથી આ બધું લેવામાં આવ્યું હતું. અહીંયા બીજી વાર એક કરી છે, ઉપાદાન કારણ જેવું કાર્ય થાય છે માટે નિમિત્ત કારણ જેવું કે બંને જેવું કોઈ કાર્ય થતું નથી. બીજી વાત એ પણ લીધી કે ભાઈ તમે ઉપાદાન કારણ જેવું કહ્યું પણ સાથે સાથે એ વાત પણ જાણી લો કે નિમિત્ત કારણ જેવું ને એના બંને જેવું એવું કઈ મિશ્ર રૂપ પણ થતું નથી, બંને જેવું પણ કોઈ કાર્ય થતું નથી. સદસ્યનો અર્થ થાય સરખું, જેવું, સમરૂપ, સમાન, એ સદસ્ય. સદસ્યનો અર્થ થાય છે એના સમાન, એના જેવું, એના સમરૂપ. હવે અહીંયા પ્રશ્ન 427, નિમિત્ત નૈમિત્તિક સંબંધ જીવ અને દ્રવ્ય કર્મ વચ્ચે જ હોય છે કે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ રૂપ સંબંધ પણ તેમની વચ્ચે હોય છે? નિમિત્ત નૈમિત્તિક સંબંધ જીવ અને દ્રવ્ય કર્મ વચ્ચે જ હોય છે કે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ રૂપ સંબંધ પણ તેમની વચ્ચે હોય છે, એટલે જીવ અને દ્રવ્યની વચ્ચે હોય છે? પ્રશ્ન કર્યો છે. ઉત્તર આપ્યો છે, બેઉ પ્રકારનો સંબંધ હોય છે, બંને જાતનો સંબંધ હોય છે. જીવ અને દ્રવ્ય કર્મ, જળ કર્મ, એ બંનેની વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે અને ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ એવો પણ સંબંધ હોય છે, બંને જાતનો સંબંધ હોય છે. માત્ર નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ હોય છે એમ નથી, એવું નથી. બીજું, જીવનું રાગાદિ વિકાર રૂપ પરિણમન તે જીવનું સ્વતંત્ર નૈમિત્તિક કાર્ય છે અને દ્રવ્ય કર્મનો ઉદય તે પૂતગળનું સ્વતંત્ર કાર્ય છે તથા જીવના વિકારનું તે નિમિત્ત માત્ર છે. આ ઉપરના નિજામાં સ્પષ્ટતા આવી ગઈ. જીવનું રાગાધિક વિકારરૂપ પરિણમન એટલે જીવને જયારે રાગ થાય છે ને એ રાગી થઈને પ્રવર્તે છે એનું પરિણમન રાગ રૂપે થાય છે, રાગ ભાવે થાય છે. એટલે જીવનું રાગાદિ વિકારરૂપ પરિણમન તે જીવનું સ્વતંત્ર નૈમિત્તિક કાર્ય છે. નૈમિત્તિક કાર્ય ક્યાં થાય? ઉપાદાનમાં થાય. નૈમિત્તિક એટલે શું? પાછી રોટલી યાદ કરી એટલે યાદ આવી જશે. લોટનો પિંડ જે છે તે ઉપાદાન છે, એને આપણે ઉપાદાન કહીએ છીએ, બરાબર છે. અને પેલા પાટલો વેલણ એ બધાને નિમિત્ત કયા હતા. અને એ વખતે જયારે રોટલી થઈ, પર્યાય બદલાય, ત્યારે શું થયું? પિંડમાંથી અવસ્થા બદલાઈને રોટલીની અવસ્થા બની ગોળ. તો એને નૈમિત્તિક કહીએ છીએ. એ નૈમિત્તિક જે રિઝલ્ટ આવ્યું, પરિણામ આવ્યું, કાર્ય થયું અને પછી પર્યાય જે નવી થઈ એને નૈમિત્તિક કહેવાય. એ નૈમિત્તિક શબ્દ અથવા તો એને ઉપાદેય પણ કહેવાય. પેલું ઉપાદાન છે, રોટલીનો પિંડ ઉપાદાન છે, તો જે રોટલી બની એ ઉપાદેય કહેવાય. એ બેનો સંબંધ દર્શાવવો હોય તો આપણે એવા શબ્દો વાપરીએ છીએ. પણ જે ઉપાદેય છે એટલે જે બન્યું રોટલી એને આપણે નૈમિત્તિક કહીએ. ક્યારે નૈમિત્તિક કહીએ? કે જયારે આપણે નિમિત્તને દર્શાવવું હોય ત્યારે. તો કે ભાઈ આ નૈમિત્તિક છે, તો એ વખતે હાજર નિમિત્ત કોઈક હતું. પણ એ નૈમિત્તિક અને ઉપાદાન એ બંને એક જ હોય, એક જ દ્રવ્યમાં હોય, એ આપણે અગાઉ કરી ગયા છીએ. એટલે અહીંયા એ વાત છે કે જીવનું રાગાદિ વિકારરૂપ પરિણમન, કોનું? જીવનું. તે જીવનું સ્વતંત્ર પરિણમન છે, સ્વતંત્ર કાર્ય છે. અને કાર્ય થાય એટલે શું થયું? કે એ વિકાર રૂપે પરિણમો. એટલે નૈમિત્તિક શું થયું? કે વિકાર રૂપ પરિણમન. એ વિકાર રૂપે પરિણમન થયું, રાગાદિ વિકાર રૂપે, એ નૈમિત્તિક કહેવાય. એની પહેલા બીજી કોઈક રૂપે પરિણમન હતું, કદાચ શુભ ભાવે પણ પરિણમન હોય, કદાચ શુદ્ધ ભાવે પણ પરિણમન હોય, પણ અહીંયા કોઈ રાગ ભાવે કે કોઈ બીજી રીતે પરિણમન બીજું થયું, તો એ વખતે એ નૈમિત્તિક એટલે જીવની પર્યાય બદલાય, એટલે એનું પરિણમન જે થયું એ પર્યાયને નૈમિત્તિક કહી. અને એ કાર્ય થયું, એ કાર્ય નૈમિત્તિક કાર્ય છે, એ જીવનું પોતાનું સ્વતંત્ર છે. હવે નૈમિત્તિક કહ્યું તો પછી કોઈક નિમિત્ત તો હશે જ, નહીં તો નૈમિત્તિક શબ્દ વાપરવાના બદલે એને ઉપાધેય કહ્યું હોત. એટલે હવે એ વખતે શું છે? તો કે અને દ્રવ્ય કર્મનો ઉદય તે ભૂતગળનું સ્વતંત્ર કાર્ય છે. એટલે ભૂતગળની અપેક્ષાથી જોઈએ તો એ જળ કર્મ છે, એનું તો એ રીતે પરિણમન થવું, એ થવાનું જ હતું. જળ કર્મનો ઉદય આવવો એ વખતે આવવાનો જ હતો. એ જળ કર્મનું પોતાનું કાર્ય છે, સ્વતંત્ર કાર્ય છે. એટલે એ તો થવાનું હતું, એનું થયું. પણ એ જે થયું તે જીવના વિકાર માટે નિમિત્ત કારણ બન્યું. જીવના વિકારમાં એ નિમિત્ત કારણ છે. પણ દ્રવ્યની અપેક્ષા, જળ કર્મની અપેક્ષા એ જોઈએ, જળ કર્મ દ્રવ્ય કર્મની અપેક્ષાથી વિચાર કરીએ તો દ્રવ્ય કર્મને માટે શું છે? તો કે એનું પોતાનું પરિણમન છે, પણ એનું સ્વતંત્ર પરિણમન છે. મૂળ તો સરળતાથી સીધી વાત એમ કહી દેવી છે કે ભાઈ ભગવાન તું સીધી રીતે જો ને, તારું પરિણમન તારામાં થાય છે. પેલા જે જળ કર્મ છે એનું પરિણમન એનામાં થાય છે, એનું કામ કરે, તું તારું કામ કરે. એમાં શુક્ર એની ઉપર તું દોષનો ટોપલો ઢોળી દે છે. એ માત્ર નિમિત્ત છે, બીજો કોઈ તમારી બેની વચ્ચે કોઈ સંબંધ નથી. એ એનું કાર્ય કરી જ રહ્યું છે, તું તારું કાર્ય કરી રહ્યો છે. એટલે બંને દ્રવ્ય સ્વતંત્રપણે જ પરિણમી રહ્યા છે અને જીવ આવો સ્વતંત્ર છે, સ્વતંત્ર પરિણમન એનું થઈ રહ્યું છે. એ વિકાર કરે છે તો સામે પેલું નિમિત્ત એ વખતે હાજર છે, એટલે નિમિત્ત કહ્યું. બાકી વિકાર જે કરે છે એ પોતે પોતાના કારણે કરે છે, જેમ કે સ્વભાવ ભાવમાં જવું નથી એટલે વિભાવ કરવા છે, પ્રમાદ કરવા છે, એની પોતાની ઈચ્છાથી પ્રમાદ કરે છે. કોઈ કરાવે છે પ્રમાદ? પેલું કર્મ જે છે, ભૂતગળ કર્મ, જળ કર્મ, એને કહે છે કે તું પ્રમાદ કર? કઈ કહેતું નથી. આ બધી તત્વની વાતો છે, ધીરે ધીરે બેસાડવાની છે અને એ બેસતી જશે જેમ 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 તેમ 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 પછી મનન મંથન ચિંતવન એ જ રહ્યા કરશે, આખો દિવસ એ જ વાત રહેશે. નાની નાની વાતોમાં આ જીવ બધાથી ભેદ જ્ઞાન કરતો થઈ જશે કે ના, એ વાત મારી નથી, એ વાતમાં હું નથી, એનાથી મને કંઈ થતું નથી. એ ભલે નિમિત્ત તરીકે હોય પણ એમાં ખરેખર દોષ મારો છે, આ કાર્ય મારું છે, એમ થતા થતા એ બધાથી જુદો પડવા માંડશે. આવું સતત આખો દિવસ એમ જ ચાલશે. કઈ પણ કરતી વખતે એ પોતે પોતાને બધાથી જુદો પાડવાનો પુરુષાર્થ કરવા માંડશે એટલે એને સમ્યક દર્શન હાથ વેંતમાં છે, એટલે કે એને સમ્યક દર્શન જરૂર પ્રાપ્ત થશે. એટલે આ રીતે મનન મંથન ચિંતવન વિચારો કરવાની ટેવ પાડવી, કઈ પણ વાત હોય એમાં લેવું કે એમાં ખરેખર કારણ શું, એમાં કોણ નિમિત્ત, એમાં કોણ ઉપાદાન, ખરેખર શું, એમ કરીને વિચાર કરવા. આ આપણને એક જાતની ટ્રેનિંગ આપી રહ્યા છે. આ અભ્યાસ છે, આ વારંવાર કરવા જેવો અભ્યાસ છે. વાંચવા રૂપે નહીં, વિચાર રૂપે, વિકલ્પ એ રીતે કરવા, જે ધીરે 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 ભવિષ્યમાં એ જ વિકલ્પો છે તે નિર્વિકલ્પ દશા માટે તમને ઉપયોગી થશે. હવે ત્રીજું, જીવના રાગ આદિ અજ્ઞાન ભાવ તે અશુદ્ધ ઉપાદાન કારણ છે, નિશ્ચય કારણ છે, અને દ્રવ્ય કર્મનો ઉદય તે નિમિત્ત કારણ છે, વ્યવહાર કારણ છે. જે ઉપરની વાતની અહીંયા વધારે સ્પષ્ટતા લીધી કે જીવના રાગ આદિ અજ્ઞાન ભાવ છે તે ઉપાદાન કારણ છે, પણ આ ઉપાદાન કારણ કેવું છે, અશુદ્ધ ઉપાદાન કયું. અશુદ્ધ ઉપાદાન શા માટે, શુદ્ધ ઉપાદાન તો શું હોય, પોતાનો શુદ્ધ સ્વભાવ હોય. તો અહીંયા તો શુદ્ધ સ્વભાવ, નિર્મળ સ્વભાવ નથી લીધો, વિભાવ ભાવ લીધા છે, અજ્ઞાન ભાવ લીધા છે, રાગાદી લીધા છે, એટલે એ અશુદ્ધ ઉપાદાન કહ્યું. પણ એ કારણ તો એનું જ છે, એટલે નિશ્ચય કારણ છે. અને દ્રવ્ય કર્મનો ઉદય એ વખતે જેવો છે તેવો, એ નિમિત્ત કારણ છે, એ નિમિત્ત કારણ છે એટલે વ્યવહાર કારણ છે. હિન્દી સમયસાર ગાથા 164, 165 અને પાનું 238, પેજ નંબર 238 ઉપરથી જયસેન આચાર્યની ટીકામાં કહ્યું છે, કે કરીને અહીંયા અવતરણ મૂક્યું છે. જયસેન આચાર્યની ટીકામાં સમયસારમાં શું કહ્યું છે એ અહીંયા મૂક્યું છે. નિર્વિકલ્પ સમાધિ ભ્રષ્ટાના મોહ સહિત કર્મોદયો વ્યવહારેણ નિમિત્તમ ભવતી, નિશ્ચય પુનઃ અશુદ્ધ ઉપાદાન કારણ સ્વકીય રાગાદી અજ્ઞાન ભાવ એવમ. 164, 165 એટલે એની વાત આ મૂર્તો લીધી છે. હવે ચોથું, જીવનું રાગાદી વિકાર રૂપ પરિણમન નિશ્ચયથી ખરી રીતે નિરપેક્ષ છે. આ 50 ટીકાએ ની ગાથા 62 ટીકાના આધારે લીધું છે. 50 ટીકાએ ની 62મી ગાથા વિશે વારંવાર ગુરુદેવ ઉલ્લેખ કરે છે. 50 ટીકાની ગાથા 62 એના વિશે ગુરુદેવ વારંવાર ઉલ્લેખ કરે છે. એ આખી ગાથા જ કરવા જેવી છે. જીવનું રાગ આદિ વિકાર રૂપ પરિણમન નિશ્ચયથી ખરી રીતે નિરપેક્ષ છે. ગુરુદેવ આને વારંવાર એટલા માટે યાદ કરે છે, વર્ણિજીની વાત કરીને કહે છે કે વિકારી ભાવ જે કંઈ થાય છે એ જળ કર્મને લીધે થતા નથી, પણ એના પોતાને લીધે થાય છે. એના પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે, એના પોતાના પ્રમાદને કારણે થાય છે, એ કોઈ બીજાને કારણે થતા નથી. આવું જ્યારે ગુરુદેવે જયારે પહેલી વખત ત્યાં કહ્યું બધાની વચ્ચે, ત્યારે કેટલાય પંડિતોને સમજાયું નહીં, એ બધાને વિરોધ લાગ્યો, અને વર્ણિજી જેવાએ પણ એ વખતે એમ કહ્યું, શું કહ્યું કે ના ના, એવું કહેશો તો પછી એ વિભાવ જે છે એ જીવનો સ્વભાવ થઈ જશે. વિભાવ રાગાદી જે છે એ તો જીવનો સ્વભાવ થઈ જાય. જો જીવના જીવને પોતાને કારણે જો થતું હોય તો એનો સ્વભાવ થઈ જાય. ગુરુદેવે એ વાતની ઘણી સ્પષ્ટતા કરી, અને એ વખતે આ 50 ટીકાઈની ગાથા 62 જે છે એનો આધાર આપ્યો, અને એ પણ કહ્યું કે 50 ટીકાઈની 62મી ગાથા જુઓ તમે, સ્પષ્ટ છે એમાં કે જીવનું રાગાદી વિકાર રૂપ પરિણમન નિશ્ચયથી ખરી રીતે નિરપેક્ષ છે, કોઈ ઉપર આધાર રાખતું નથી. જીવ રાગાદી રૂપે પરિણમે એમાં કોઈ પર આધાર રાખતું નથી. જીવ પોતે જ એને માટે જવાબદાર છે. એ પર્યાય જે છે નિરપેક્ષ છે, આધાર વિના, કોઈનો એને આધાર નથી. એટલે કોઈનો એટલે કે બીજા કોઈ કરાવે છે એમ નથી, કે કોઈ કર્મ છે એને લીધે થઈ અને એને વિકારી ભાવ થાય છે, રાગાદી થાય છે એમ નથી. હવે તો આપણે તો આ વાત વારંવાર સાંભળી છે, પણ આ વાત જે છે એ મોટી વાત હતી ને એ વખતની અંદર. આ વાતે ગુરુદેવ આ વાતને ગુરુદેવે સિંહ ગર્જના કરીને જયારે કહી ત્યારે તો ખળભળાટ મચી ગયો હતો એ બધા પંડિતોની અંદર પણ, અને વર્ણિજી જેવાએ પણ સ્વીકારી નહોતી એ વખતે. તો પછી ધીરે 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 ઢીલા પડતા પડતા પછી વાતમાં એ બરાબર એમને પછી સ્વીકાર થયો. એટલે આ 50 દેવકાયની 62મી ગાથા છે એ વારંવાર મનન માગી લે દેવી ગાથા છે. જે કઈ વિકાર થાય છે એને માટે કોણ છે જવાબદાર? હું છું, પોતે છું. વિકાર મારામાં થઈ રહ્યા છે એ મારી નબળાઈ છે, મારા પુરુષાર્થની નબળાઈ છે. એ કઈ મારો સ્વભાવ છે એમ નથી, એવી મારામાં યોગ્યતા છે કે હું વિકાર ભાવે પણ પરિણમી શકું. જેટલી યોગ્યતા હોય એ બધી યોગ્યતા ભાવે આપણે પરિણમતા નથી. આપણામાં લકોટી રમવાની યોગ્યતા છે, હજી છે આપણામાં. આપણે નાનપણમાં રમતા હતા, અત્યારે પણ મોટી ઉંમરે પણ 65 વર્ષની ઉંમરે પણ લકોટી રમી શકીએ. તો શું આપણે લકોટી રમીએ છીએ? નથી રમતા. ગિલ્લી દંડા રમવાની પણ યોગ્યતા છે, ઘણી બધી યોગ્યતાઓ છે. ફુગ્ગા ફુલાવવાની બધી કેટલી બધી યોગ્યતાઓ છે, બધું કઈ કરતા નથી. નાના બાળકો જે કરે છે બધી જ યોગ્યતાઓ આપણામાં પડી છે. એટલે યોગ્યતા તો હોય પણ યોગ્યતા પ્રમાણે વર્તે છે જીવ. એ મચ્યોર થયો છે તો એ કાલુ કાલુ હવે બોલતો નથી. પેલા નાનપણમાં જેવું કાલુ કાલુ બોલતો હતો એવી યોગ્યતા છે અત્યારે પણ. કાલુ કાલુ બોલી શકે? બોલે છે? નથી બોલતો. પેસીફાયર મોઢામાં અત્યારે પણ રાખી શકે કે ના રાખી શકે? રોટી પેસીફાયર મોઢામાં રાખીને ચૂસે તો ચૂસી શકે, એનામાં છે હજી અત્યારે યોગ્યતા. પણ એ એવું કરતો નથી. એટલે એવી તો કેટલી અનેક પ્રકારની યોગ્યતાઓ જીવમાં પડી છે. તો શું એ પ્રમાણે જીવ કરે છે? નથી કરતો. કેમ? એને ખબર છે કે હું હવે શું છું, એની પોતાની અત્યારની લાયકાતને એ સમજે છે. એટલે એ પડેલી યોગ્યતા તરફ એ દ્રષ્ટિ પણ કરતો નથી, એ રીતે પરિણામનો એને વિચાર સુધા આવતો નથી. એ વાતને અહીંયા આપણે બેસાડીએ તો બેસે છે કે રાગાદી રૂપ વિકાર ભાવ રૂપ પરિણમન કરવાની જીવમાં યોગ્યતા છે તો શું એને વિકાર ભાવ કરવા જોઈએ? વિકાર ભાવ કરવાની એનામાં યોગ્યતા છે એથી શું એને વિકાર ભાવ કરવા જોઈએ? પ્રશ્ન છે. એને પેસીફાયર મોડામાં રાખવું જોઈએ કે ના રાખવું જોઈએ? એનામાં યોગ્યતા છે, પેસીફાયર મોડામાં રાખી શકે છે, તો શું એ રાખવું જોઈએ? તો આપણે કઈક નાના રખાતું છે, આટલો મોટો થયો, ગાંડો થયો, એવું શું પેસીફાયર મોડામાં લઈને ફરે? એવું હાસ્યાસ્પદ લાગે છે. અહીંયા ભગવાનને એવું જ હાસ્યાસ્પદ આપણું આ રૂપ લાગે છે કે જીવમાં એવી યોગ્યતા વિકારી ભાવે પરિણમવાની પડી છે તો એ ભાવે જયારે આપણે પરિણમીએ છીએ તો ભગવાનના જ્ઞાનમાં આપણે પણ હાસ્યાસ્પદ જ છીએ. આપણે એવા જ લાગીએ છીએ, વામણા લાગીએ છીએ કે જો આ રાગાથી ભાવે પરિણમી રહ્યો છે. મિથ્યા દ્રષ્ટિ મૂંડ આટલો આટલો અભ્યાસ કરે છે દ્રવ્ય સ્ત્રોતનો, રોજ સવારમાં ઉઠી અને મંદિર જાય છે, બધું કરે છે, પણ જો રાગાદી ભાવે વિકાર ભાવે એ પરિણમી રહ્યો છે. ભગવાનને પણ એવું લાગતું હશે કે નહીં? જ્ઞાનીઓને તો લાગતું જ હશે, ભગવાન તો એ તરફ દ્રષ્ટિ નથી કરતા, પણ જ્ઞાનીઓની દ્રષ્ટિની અપેક્ષાએ તો આપણે પણ હાસ્યાસ્પદ ધરીએ છીએ. જેવું આપણે કોઈ મોટો માણસ મોઢામાં પેસીફાયર લઈને જતો હોય તો આપણને કેવું લાગે છે? બસ એના જેવું છે કે આ જીવ આટલો ધર્મ કરે છે, દ્રવ્ય સ્ત્રોતનો અભ્યાસ કરે છે અને ધાર્મિક બધી ક્રિયાઓ કરે છે, અને તેમ છતાંય એ પોતે રાગાદી ભાવે વિકાર ભાવે પરિણમે છે, અને એ વિકાર ભાવે પરિણમે છે ત્યારે એ પોતે એના રૂપ બની જાય છે, એના મય બની જાય છે, ભૂલી જાય છે પોતાની જાતને, પોતાના નિર્મળ સ્વરૂપને ભૂલી જાય છે. અને એમાં પછી એ દોષનો ટોપલો કોઈની ઉપર ઢોળે છે કે આ તો આમ થયું ને એટલે આમ થયું, આમ થયું ને એટલે આમ થયું. અરે નિરપેક્ષ છે, તું તારી જાતે એ ભૂલી ગયો, પ્રમાદી થયો, માટે તું રાગાદી ભાવે પરિણમ્યો છે. કોઈએ તને કર્યો છે? તારે જેમ થવું એમ થઈ શકતો હતો. એટલે આ ગાથા ઉપરથી તો ઘણો બોધપાઠ લેવાનો છે. આ એક લીટીનું વાક્ય જે છે એમાં તો ખૂબ જ્ઞાન ભર્યું છે, અને એને લીધે થઈ અને તો જીવે પાછા વળવાનું છે. જીવે પોતાની જાતને ઠપકો આપવાનો છે કે નિરપેક્ષ છે, રાગાદી વિકાર ભાવે પરિણમે નિરપેક્ષ છે. એટલે કે એ થઈ રહ્યું છે, એ કોઈ કરાવતું નથી, કોઈને કારણે તું કરી રહ્યો છે એવું મનમાં માનીને બેઠો હોય તો ભૂલ છે. એ તું તારી જાતે જ કરી રહ્યો છે, અને જાતે કરી રહ્યો છે તો તું જાતે જ ટાળી શકીશ, એનો ઉપાય પણ તું જાતે જ કરી શકીશ. જે પોતે કરી રહ્યો છે તો પોતે ના કરે એટલે એનો ઉપાય થઈ જાય છે. હવે એના પછી પાંચમું અહીંયા કહે છે કે તત્વ દ્રષ્ટિથી આત્મા જ્ઞાતા છે અને કર્મ જ્ઞેય છે, તેથી તેમની વચ્ચે જ્ઞાતા જ્ઞેય સંબંધ છે. પણ જે આવા જ્ઞાતા જ્ઞેયના સંબંધને ચૂકે છે તે જ જીવ રાગાદી વિકાર રૂપે પરિણમન કરે છે. તત્વદ્રષ્ટિથી આત્મા જ્ઞાતા છે. તત્વદ્રષ્ટિથી એટલે સાચી દ્રષ્ટિથી. આત્મા શું છે? જ્ઞાન કરનારો છે, માત્ર જ્ઞાન કરનારો, એ જ્ઞાતા દ્રષ્ટા છે, એ જ્ઞાન કરે. અને અને કર્મ એ જ્ઞેય છે, એનું કાર્ય શું છે? તો કે આ જે જ્ઞેય પદાર્થો જે છે એ બધા જે છે એનું જ્ઞાન કરવું એ એનું કાર્ય છે. જે બધું એ જુએ છે એ જ્ઞાનમાં એને જે દેખાય છે એ બધા એને માટે જ્ઞેય છે ને. તો એ જે કાર્યો જે છે આ બધા કર્મ જે છે આ જળ કર્મ બધું જ પદાર્થો એ બધું જે એને માટે જ્ઞેય છે. એટલે એની વચ્ચે એટલે કર્મ એમાં જળ કર્મ પણ આવી જાય ને. એ જળ કર્મ અને પદાર્થો બીજા બધા એ બધા જે છે તે શું છે એને જે જોવાનું કાર્ય એ કરે છે એટલે કે જ્ઞાન કરે છે એટલે જ્ઞાતા રૂપે વર્તે છે. ત્યારે એ બધા જે એક જ્ઞેયો છે કર્મ છે તે પણ એને માટે જ્ઞેય છે. એ કર્મ એને માટે કઈ કરનારું નથી એટલે તેમની વચ્ચે એ જ્ઞાતા જ્ઞેય સંબંધ છે. પણ જે આવા જ્ઞાતા જ્ઞેયના સંબંધને ચૂકે છે ભૂલી જાય છે તે જ જીવ રાગાદી વિકાર રૂપે પરિણમન કરે છે. એટલે એને પેલું જે કર્મ છે એનો ઉદય છે જે કઈ દેખાય છે એની અંદર એ એકતા બુદ્ધિ કરે છે. એને જ્ઞેય માનવાને બદલે એને પોતાનું માને અથવા તો પોતે કરે છે એમ માને એમાં કંઈક ફેરફાર કરવું છે એમ માને કર્મના ઉદયો વગેરે છે એમાં એવી બુદ્ધિ રાખે છે. જો એને એક જ્ઞેય તરીકે દેખાતા હોય તો એ પોતાથી જુદા દેખાય એને જાણે માત્ર બસ બીજું કંઈ નહીં એનાથી કોઈ રીતે પ્રભાવિત થતો નથી. પણ જે આવા જ્ઞાતા જ્ઞેયના સંબંધને ભૂલી જાય છે ચૂકી જાય છે તે જ જીવ રાગાદી વિકાર રૂપે પરિણમન કરે છે અને તેને દ્રવ્ય કર્મનો ઉદય નિમિત્ત માત્ર કારણ અર્થાંત વ્યવહાર કારણ કહેવાય છે. એ ચૂકી જાય છે એટલે પેલું નિમિત્ત કામ કરી જાય છે એટલે એને નિમિત્ત કહેવાય. બાકી તો એ નિમિત્તે ન કહેવાત. એ જો ચૂકી ન જાય અને પોતાના સ્વભાવમાં સ્થિર થાય તો પછી વસ્તુ જ આખી બદલાઈ જાય. પેલું નિમિત્ત રહે જ નહીં. કાર્ય જ નથી થતું તો પછી નિમિત્ત શેનું? કે નિમિત્ત પર વસ્તુ જીવને પરાધીન કરે છે બગાડે છે અથવા સુધારે છે એવું પરતંત્રપણું માનવારૂપ મિથ્યા દ્રષ્ટિપણું છોડી સ્વ આશ્રયી સાચી દ્રષ્ટિ કરવી યોગ્ય છે. શું કહ્યું? બસ આટલો બોધ આજે રાખવો અને એના ઉપર મનન ચિંતન કરવું કે નિમિત્ત પર વસ્તુ જે છે એ જીવને પરાધીન કરે છે બગાડે છે અથવા સુધારે છે એવું માનવું એ પરતંત્રપણું માનવું એ મિથ્યા દ્રષ્ટિપણું છે. મિથ્યા દ્રષ્ટિ હોય એ જ એમ માને કે નિમિત્તો જે છે જીવને કંઈક કરે છે જીવને પરાધીન કરી દે છે જીવ નિમિત્તોના આધીન બધું કાર્ય કરે છે એવું માનનારા મિથ્યા દ્રષ્ટિ છે. અને એવી માન્યતા એવું મિથ્યા દ્રષ્ટિપણું છોડી અને સ્વને આશ્રય સાચી દ્રષ્ટિ કરવી એટલે હું ભગવાન આત્મા છું એવી દ્રષ્ટિ રાખી અને બધું વિચારવું એટલે પર વસ્તુઓ જે છે એના તરફ રાગદ્વેષ પણ નહીં થાય એની પરાધીનતા પણ નહીં લાગે એ આપણામાં કંઈ સુધારો વધારો બગાડ કંઈ કરે છે એવું પણ નહીં લાગે. એવું લાગે એવું વિચાર થાય એટલે સમજવું કે ના એ વાત ખોટી છે એ મિથ્યા દ્રષ્ટિપણું છે એને હું છોડી અને હું પ્રશ્ન સુધીનો સ્વાધ્યાય કરીએ છીએ અને કોઈ પ્રશ્ન હોય તો નહીં પછી સ્વાધ્યાય પૂરો કરીએ. તો આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર.
Has left the conference.